નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરીશું જે એક બહુ જ અઘરો સવાલ પૂછે છે. પ્રેમ અને પાગલપન વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી હોય છે અને શું એવું બની શકે કે જેને આપણે જિંદગીનો સૌથી મોટો પ્રેમ સમજતા હોઈએ એ ફક્ત આપણા અહંકારની એક રમત હોય?
અને આ સવાલોના કેન્દ્રમાં છે આઇરિસ મર્ડોકની 1978ની બુક પ્રાઇઝ વિજેતા નવલકથા ધ સી ધ સી. મર્ડોક ખબર છે એક ફિલોસોફર પણ હતા,
બરાબર.
અને એમના લખાણની ખાસ વાત એ છે કે એમાં જિંદગીના મોટા સવાલો, જેમ કે સાચું શું, ખોટું શું, પ્રેમ શું છે, એ બધું વાર્તામાં ખૂબ સહજતાથી વર્ણાઈ જાય છે.
બિલકુલ. અને આ વાર્તા તો જાણે આત્મછેતરપિંડીનો એક માસ્ટર ક્લાસ છે.
હા, પોતાની જાતને છેતરવાની કળા.
વાર્તાનો હીરો કે પછી અને વિલન કેવો જોઈએ,
એ જ તો મોટો પ્રશ્ન છે.
હા, ચાર્લ્સ એરોબી લંડનના થિયેટર જગતનો એક મોટો સફળ ડિરેક્ટર,
જેણે પોતાની આખી જિંદગી લોકોની વાર્તાઓને સ્ટેજ પર જીવંત કરી
અને હવે 60 વર્ષની ઉંમરે એ બધી ઝાકઝમાળ છોડીને શાંતિ શોધવા નીકળ્યો છે
દરિયા કિનારે એક જૂના અજીબ ઘરમાં.
પણ એની શાંતિની વ્યાખ્યા પણ એના જેવી જ નાટકીય છે કે નહીં?
એકદમ. એ પોતાની જાતને કોઈ મહાન ઋષિ સમજે છે, જાણે કોઈએ સત્તાનો ત્યાગ કર્યો હોય.
હા, બરાબર.
એનું ઘર શ્રેનકોટ એ કોઈ મહેલ નથી, એ તો ખડકો પર બનેલું એક ભૂત્યું એકાંત ઘર છે. ત્યાં એ એકલો રહે છે, વિચિત્ર અને બેસ્વાદ ખાવાનું બનાવે છે.
ઓહો, એ ખાવાનું તો.
હા, અને રોજ ઠંડા તોફાની દરિયામાં તરવા જાય છે. અને આ બધું એ પોતાની ડાયરીમાં બહુ ગર્વથી લખે છે.
એટલે જાણે શાંતિ નથી શોધી રહ્યો, પણ દુનિયાને બતાવી રહ્યો છે કે જુઓ હું કેટલો મહાન છું કે મેં બધું ત્યાગી દીધું.
સાચી વાત.
એનું ખાવાનું પણ એક જાતનું પ્રદર્શન છે, કોણ જાણે કેવા ઉકાળેલા શાકભાજી અને સૂપ.
હા, જાણે પોતાની જાતને સજા આપીને એ સાબિત કરવા માંગે છે કે એ કેટલો સંયમી છે.
આ કોઈ સાધના નથી, આ તો એના અહંકારનું નવું સ્ટેજ છે.
તમે બરાબર પકડ્યો, એનો અહંકાર જ એનો સૌથી મોટો દુશ્મન છે. એના માટે બીજા લોકો જાણે એના નાટકના પાત્રો જ છે,
જેમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી.
બરાબર. એની આત્મકથા લખવાનો ઈરાદો પણ પોતાની મહાનતા ગાવા માટે જ છે. પણ એને ક્યાં ખબર હતી કે જે ભૂતકાળને એ કાગળ પર ઉતારવા માંગે છે એ ભૂતકાળ પોતે જ જીવંત થઈને એના દરવાજે દસ્તક દેશે,
અને એ પણ એવી રીતે કે એની આખી દુનિયા ઊંધી વળી જાય છે.
બિલકુલ. એક દિવસ ગામમાં એને અચાનક પોતાની બાળપણની પ્રેમિકા દેખાય છે,
હાર્ટલી ફિચ.
ઓહ,
વર્ષો પહેલા કિશોર અવસ્થામાં એમનો સંબંધ તૂટી ગયો હતો
અને ચાર્લ્સ એને ક્યારેય ભૂલી શક્યો નહોતો.
ના.
અને દાયકાઓ પછી હાર્ટલીને એક વૃદ્ધ સામાન્ય સ્ત્રીના રૂપમાં જોઈને એની શાંતિની શોધ ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
અહીં જ ખરી રમત શરૂ થાય છે, કારણ કે એ હાર્ટલીને નથી જોતો.
ના,
એ તો પોતાના મનમાં વસેલી પેલી કિશોરીની છબીને જુએ છે.
અને તરત જ એક વાર્તા ઘડી કાઢે છે.
કઈ વાર્તા?
કે હાર્ટલી એના પતિ બેન સાથે એક દુઃખી અને અત્યાચારી લગ્નમાં ફસાયેલી છે અને એને બચાવવાની જરૂર છે.
અને આ બધું એણે પોતે જ નક્કી કરી લીધું?
હા, અને એણે હાર્ટલી સાથે માંડ 2 મિનિટ વાત કરી હશે, પણ એના દિમાગમાં આખી ફિલ્મ તૈયાર થઈ ગઈ
જેમાં એ પોતે જ હીરો છે.
એકદમ. જે પોતાની પ્રેમિકાને બચાવવા આવ્યો છે અને એની આત્મકથાનો પ્રોજેક્ટ ત્યાં જ અટકી જાય છે
અને એક નવું ખતરનાક મિશન શરૂ થાય છે
હાર્ટલીને બચાવવાનું. અહીંથી એનો પ્રેમ એક વળગણમાં ફેરવાઈ જાય છે.
આ ખરેખર ડરાવણું છે, કારણ કે પોતાની જાતને એટલી ખાતરી કરાવી દે છે કે એ સાચો છે કે વાસ્તવિકતા એના માટે કોઈ અર્થ જ નથી લાગતી.
એટલે જ એ હાર્ટલીનો પીછો કરવાનું શરૂ કરે છે
અને પરિસ્થિતિ બગડતી જાય છે
અને એની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે. જ્યારે હાર્ટલી સ્પષ્ટપણે એને મળવાની ના પાડે છે ત્યારે ચાર્લ્સ એ નામાં મદદ માટેની છૂપી પોકાર સાંભળે છે.
શું વાત છે?
હા, એ માને છે કે હાર્ટલી એટલી ડરેલી છે કે એ ખુલ્લીને કશું કંઈ નથી શકતી.
એટલે એના મગજમાં હાર્ટલીની દરેક ના એક મોટી હા છે.
આત્મછેતરપિંડીની આ પરાકાષ્ઠા છે. અને આ તો એવું થયું કે કોઈ તમારી લાગણીઓને સાંભળવાને બદલે તમારી લાગણીઓ શું હોવી જોઈએ એ પોતે જ નક્કી કરી લે.
બરાબર. અને આ બધાની વચ્ચે એનો ભૂતકાળ પણ એને છોડતો નથી.
એટલે કે એના લંડનના જીવનના પાત્રો એક પછી એક એના ઘરે ધામા નાખે છે, જાણે એના નાટકના બધા પાત્રો એના નવા સ્ટેજ પર આવી ગયા હોય.
કોણ કોણ આવે છે?
એની ભૂતપૂર્વ પ્રેમિકાઓ રોઝીના અને લિઝી, એનો હરીફ પેરેગ્રીન.
એટલે કે એનો એકાંતનો જે ધંભ હતો એ તૂટી જાય છે
સંપૂર્ણપણે. આ બધા પાત્રો એના અહંકાર અને એની ભૂલોનો જીવતો જાગતો પુરાવો છે. એ સાબિત કરે છે કે તમે ગમે ત્યાં ભાગી જાઓ પણ તમારા કર્મોથી ભાગી શકતા નથી.
અને આખી નવલકથા ચાર્લ્સની ડાયરીના રૂપમાં છે, જે બહુ જ હોશિયારી ભરી ટેકનિક છે, નહીં?
ખરેખર શરૂઆતમાં આપણને લાગે છે કે આપણે એક સમજદાર માણસના વિચારો વાંચી રહ્યા છીએ,
પણ ધીમે ધીમે આપણને સમજાય છે કે
આપણે એક પાગલ માણસના મગજની અંદર કેદ થઈ ગયા છીએ.
બરાબર. એ પોતાની દરેક ખોટી હરકતને પ્રેમ અને બચાવનું નામ આપે છે,
અને આપણે એના વિકૃત તર્ક સાથે ખેંચાતા જઈએ છીએ.
અને આ પાગલપણ ક્યાં જઈને અટકે છે?
એ એની ચરમસીમાએ ત્યારે પહોંચે છે જ્યારે એ હાર્ટલીનું અપહરણ કરીને એને પોતાના ઘરમાં કેદ કરી લે છે.
શું એ એને કિડનેપ કરી લે છે?
હા,
પણ એના મનમાં આ કોઈ ગુનો નથી, આ તો એક વીરતાભર્યું કાર્ય છે.
અવિશ્વસનીય છે.
એને પૂરો વિશ્વાસ છે કે એકવાર હાટલી એના પતિના દુષ્ટ પ્રભાવથી દૂર થઈ જશે એટલે એ એના પ્રેમને સમજી જશે
અને એનો આભાર માનશે.
બરાબર.
એક મિનિટ, એ ખરેખર આવું વિચારે છે કે કોઈને કિડનેપ કરીને કેદ કરી લેવાથી એ વ્યક્તિ એના પ્રેમમાં પડી જશે?
હા.
આટલો સફળ અને બુદ્ધિશાળી માણસ આટલો મૂર્ખ કઈ રીતે હોઈ શકે?
કારણ કે એનો અહંકાર એની બુદ્ધિ પર હાવી થઈ ગયો છે, પણ વાસ્તવિકતા જ્યારે તમાચો મારે છે ત્યારે બહુ જોરથી વાગે છે.
એટલે કે હાટલી કોઈ ફિલ્મી હિરોઈનની જેમ વર્તતી નથી. ના, બિલકુલ નહીં. એ એક ડરેલી, કેદ થયેલી સ્ત્રી છે. એ ખાવાનો ઇનકાર કરે છે, રડિયા કરે છે અને ચાર્લ્સને નફરતથી જુએ છે.
એટલે ચાર્લ્સનો કાચનો મહેલ અહીંથી તૂટવાનું શરૂ થાય છે.
હા, અને ત્યારે જ વાર્તામાં એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જે ચાર્લ્સ માટે અરીસાનું કામ કરે છે.
કોણ છે?
ચાર્લ્સનો પિતરાઈ ભાઈ જેમ્સ. એ એકદમ ચાર્લ્સથી વિપરીત છે, શાંત, સમજદાર અને બૌદ્ધ ધર્મનો અભ્યાસી. એ જ્યારે ત્યાં પહોંચે છે અને આખી પરિસ્થિતિ જુએ છે ત્યારે એ સ્તબ્ધ થઈ જાય છે. એ ચાર્લ્સને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તે જેને પ્રેમ કહ્યો છે એ હિંસા છે, તે એક સ્ત્રીની આઝાદી છીનવી લીધી છે.
મોરડો કંઈ સારા ને ખરાબ જાદુગરનું એક સરસ રૂપક વાપરે છે, નહીં?
હા, બહુ સુંદર રીતે.
જેમ્સ એક સારો જાદુગર છે જે દુનિયાને જેવી છે તેવી સ્વીકારે છે અને નિસ્વાર્થપણે મદદ કરે છે.
જ્યારે ચાર્લ્સ એક ખરાબ જાદુગર છે જે વાસ્તવિકતાને પોતાની ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કરે છે
અને અંતે વિનાશ નોતરે છે.
બરાબર. જેમ્સના આવવાથી ચાર્લ્સની કાલ્પનિક દુનિયા પર વાસ્તવિકતાનો હથોડો પડે છે.
અને આ વિનાશ કેટલો ભયાનક છે.
ખૂબ જ. જે ઘટનાઓ બને છે તે અત્યંત દુઃખદ છે. હાટલીનો દત્તક પુત્ર ટાઇટસ દરિયામાં ડૂબી જાય છે.
ઓહ ના.
આ આઘાતમાં એનો પતિ, બેન ગાયબ થઈ જાય છે. બધા માને છે કે એણે આત્મહત્યા કરી લીધી છે.
ભગવાન.
અને ચાર્લ્સ પોતે પણ ડૂબતા ડૂબતા બચે છે જેને જેમ્સ બચાવે છે.
મતલબ ચાર્લ્સના એક વળગણને કારણે એક આખો પરિવાર બરબાદ થઈ ગયો.
સંપૂર્ણપણે. હાર્ટલી, જેનું જીવન હવે સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે, એ ગામ છોડીને હંમેશ માટે જતી રહે છે.
સ્વાભાવિક છે.
પણ જતા પહેલા એ ચાર્લ્સને એક છેલ્લો પત્ર લખે છે.
અને એ પત્રમાં શું હોય છે?
એ પત્ર ચાર્લ્સના બધા ભ્રમને તોડી નાખે છે. એમાં એ લખે છે કે એ અને બેન વચ્ચેનો સંબંધ જટિલ હતો પણ એમાં પ્રેમ હતો, એ દુઃખી નહોતી.
ઓહો.
એમની દુનિયા અલગ હતી જેને ચાર્લ્સ ક્યારે સમજી શક્યો નહીં.
અને ત્યારે ચાર્લ્સને ખરો સાક્ષાત્કાર થાય છે. એને સમજાય છે કે એની મહાન પ્રેમ કથા બીજું કંઈ નહીં
પણ એના મગજની એક હિંસક ઉપજ હતી,
એક કાલ્પનિક વાર્તા જેણે એક જીવતી જાગતી સ્ત્રીના જીવન પર થોપી દીધી હતી.
નવલકથાનો અંત પણ બહુ રસપ્રદ છે. કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો.
એટલે
ચાર્લ્સ લંડન પાછો ફરે છે એકલો. એ પોતાની ભૂલો પર વિચાર કરે છે, પણ સવાલ એ છે કે શું એ ખરેખર બદલાયો છે?
શું એને કોઈ બોધપાઠ લીધો છે?
કે પછી એણે પોતાની જાતને માફ કરવા માટે, પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે એક નવી, વધુ જટિલ વાર્તા ઘડી કાઢી છે?
વાહ.
આ સવાલ લેખિકા આપણા માટે છોડી દે છે.
એટલે અંતમાં પણ આપણને એના પર પૂરો ભરોસો નથી આવતો.
બિલકુલ.
આખી નવલકથામાં જે કેન્દ્રીય વિષય છે, અહંકાર વિરુદ્ધ વાસ્તવિકતા, એ અંત સુધી ચાલુ રહે છે. ખલનાયક ચાર્લ્સનો અહંકાર જ છે
અને પ્રેમ વિરુદ્ધ વળગણનો મુદ્દો પણ એટલો જ મજબૂત છે. જેમ્સનું એક વાક્ય આખી નવલકથાનો સાર કહી દે છે.
કયું વાક્ય?
એ કહે છે, પ્રેમ એ અત્યંત મુશ્કેલ અનુભૂતિ છે, કે તમારા સિવાય બીજું કંઈક પણ વાસ્તવિક છે.
વાહ, ખૂબ ઊંડી વાત છે.
અને ચાર્લ્સ માટે એના સિવાય બીજું કશું વાસ્તવિક હતું જ નહીં. હાર્ટલી પણ એના માટે એક વિચાર હતી, એક વ્યક્તિ નહીં.
અને દરિયાનું પ્રતીક પણ કેટલું શક્તિશાળી છે.
હા.
ચાર્લ્સ રોજ એમાં તરીને એને જીતવાની કોશિશ કરે છે, જાણે પ્રકૃતિ પર નિયંત્રણ મેળવી લે છે.
પણ દરિયો તો ઉદાસીન છે, એને ચાર્લ્સના નાટકમાં કોઈ રસ નથી.
અને અંતે ટાઇટસના મૃત્યુ દ્વારા દરિયો જ અંતિમ ક્રૂર ચુકાદો આપે છે,
જે સાબિત કરે છે કે ચાર્લ્સ કેટલો શક્તિહીન છે.
સાચી વાત, આ નવલકથા આપણને આપણી પોતાની વાર્તાઓ વિશે વિચારવા મજબૂર કરે છે.
બરાબર, આપણે બધા આપણા જીવનને એક વાર્તા તરીકે જોઈએ છીએ, પણ
શું આપણી વાર્તામાં બીજા લોકોને આપણે પાત્રો તરીકે તો નથી વાપરી રહ્યા ને?
એ જ સવાલ છે.
ખરેખર આ વાર્તા આપણી પોતાની કલ્પનાઓના પ્રેમમાં પડવાના ભય સામે એક જોરદાર ચેતવણી છે.
અને તે આપણને યાણ અપાવે છે કે બીજા લોકોને તેઓ જેવા છે તેવા જોવા, નહીં કે આપણે તેમને જેવા જોવા માંગીએ છીએ તેવા. એક બહુ જ મુશ્કેલ પણ જરૂરી નૈતિક ફરજ છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.